તારીખ 30/12/81 સમય 7:320 ગાથા ઉપર પૂજ્ય ભાઈશ્રી નું પ્રવચન.
શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે જે સમયસાર એટલે શુદ્ધ આત્મા, જે આત્માનો ત્રિકાળે સામાન એકરૂપ સ્વભાવ છે, એક અજ્ઞાયક ભાવ છે. એવો જે શુદ્ધ આત્મા શું છે, કોણ છે, કેમ છે અને એનું સ્વરૂપ કેવું છે અને એ સ્વરૂપની પ્રાપ્તિ દ્રષ્ટિમાં અને અનુભવમાં કેમ એ સ્વરૂપ આવે, અનંત અનંત કાળ ક્યાં વિદ્યમાન, પ્રગટ પ્રગટ વિદ્યમાન છતો પ્રત્યક્ષ હોવા છતાં પણ એ દ્રષ્ટિમાં નથી આવતો, એનું કારણ કે પુન અને પુનના ફળની એને રુચિ છે. અનંત કાળ ક્યાં કાં તો પુનને પુન ફળની રુચિ ને કાંઈ ને શાસ્ત્ર જ્ઞાનના ઉખાળ ની રુચિ રહી જાય છે. રુચિ શુદ્ધ આત્મામાં આવતી નથી એટલે ઉપયોગ પલટતો નથી. વચનામૃતમાં બેનસિંહે ફરમાયું, ગુરુદેવે એના ઉપર વ્યાખ્યાન આપ્યું કે તું ધ્યાનમાં બેસીને ઉપયોગને પલટાવવા માંગીશ તો નહીં પલટે. રુચિ પલટાવ તો ઉપયોગ સહજ અંદર આવશે, એવો એક શબ્દ હતો અંદરમાં, સહજ એવો શબ્દ હતો. રુચિના મળે, શ્રદ્ધાના મળે, પ્રતીતિના મળે ઉપયોગ સ્વસન્મુખ સેજ થઈ જાય છે. એને ઉપયોગને પલટાવ્યો વાળો એમ કહેવામાં આવે છે. ઉપદેશના વાક્યમાં તો બીજું શું હોય, તો એ રુચિનો વિષય શું છે કે રુચિનો વિષય રુચિમાં આવતા અનુભવ થઈ જાય અને પ્રગટ છતાં દેખાતો નથી, એ શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે કે જેનું લક્ષ્ય કરતા આત્મા ન્યાલ થઈ જાય, સંસારનો અભાવ થાય, અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે ને એવા શુદ્ધ આત્માનું સ્વરૂપ અહીંયા વર્ણન ચાલે છે. કે ત્યાં પ્રથમ તો જીવત્વ ભવ્યત્વ ન ભવ્ય એમ ત્રણ પ્રકારના પારિણામિક ભાવોમાં એની મધ્યમાં એક શુદ્ધ જીવત્વ અને બીજું અશુદ્ધ જીવત્વ બે ભેદ પાડે છે. અંદરમાં શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિક પણ શક્તિ લક્ષણ પારિણામિક શુદ્ધ આત્મા છે. એક સમય માત્ર પણ અશુદ્ધ થઈ શકતો નથી. શુદ્ધને શુદ્ધ જ રૂપે રેખા કરે, કદી પણ અશુદ્ધ થવા ન દે, કદી ક્ષણિક થવા ન દે, ક્ષણિક એને કદી એને વિપરીત આવવા ન દે. એવો એક પરમ પારણાવિક ભાવ જેના કારણે ભગવાન આત્મા જેવો છે તેઓને તેવો અનાદિ અનંત રહે. એમાં વિપરીતતા ના આવે, એમાં અપૂર્ણતા ના આવે, એને આવરણ લાગુ ન પડે. આહા, એવો એક પાંચ ભાવમાં પરમ પૂજનીક પારણામિક ભાવ એટલે વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું ને એવું કાયમ રહ્યા કરે. સોનું કીચડની મધ્યમાં હોય તો પણ એને કાટ લાગતો નથી. એમ ભગવાન આત્મા અસંગી નિરાલંબી શુદ્ધ પરમાત્મ દ્રવ્ય સ્વભાવ 10 પ્રકારના પ્રાણની મધ્યમાં રહેવા છતાં પણ 10 પ્રકારના પ્રાણ રૂપ એ થઈ શકે નહીં. શુદ્ધ જીવત્વ શક્તિ છૂટે નહીં અને અશુદ્ધ એ દસ પ્રાણ રૂપ પર્યાર્થિક નો વિષય એ રૂપે થાય નહીં. આ ભગવાન આત્મા તો મોક્ષ ની પર્યાય રૂપ થઈ શકે નહીં. તો દસ પ્રકારના પ્રાણ ની વાત તો એવો શક્તિ લક્ષણ શુદ્ધ જીવત્વ શક્તિ લક્ષણ પરમ પારિણામિક ભાવ તે શુદ્ધ રિવ્યાર્થિક ને આશ્રિત નહીં નહીં બે નહી થી સમજાવે છે. સમજવામાં બે નહી નો પ્રયોગ હોય છે, પછી અનુભવના કાળે વિકલ્પાત્મક નહી છૂટી જાય. પછી જ્ઞાનીઓ પાછો સવિકલ્પમાં આવીને નહી થી બીજાને સમજાવે છે, પણ બીજાને સમજાવવાનો કાળ હોય ત્યારે નહી નો પ્રયોગ કરે છે. શાસ્ત્ર લખવાનો કે બીજાને સમજાવવાનો, બસ એટલો ટાઈમ એ નહી નો પ્રયોગ આવી જાય છે અને ચારિત્ર નો દોષ આવે છે વિકલ્પ. પછી એને ઠરે છે ત્યારે એ પાછા નયાતીત થઈ જાય. એવા શુદ્ધ દ્રવ્યાર્થિક નહી આશ્રિત જે જ્ઞાન નો વિષય કેવળ માત્ર અખંડ શુદ્ધ આત્મ સ્વભાવ ઉપાદેયપણે જે જ્ઞાનના અંશમાં જણાય એ જ્ઞાનના વ્યાપારને ભગવાન શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહે છે. હોવાથી નિરાવરણ અને શુદ્ધ પારિણામિક એવી સંજ્ઞા વાળું જાણવું જે આ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં નો વિષય શુદ્ધ આત્મા છે તે તો બંધ મોક્ષના પરિણામથી રહિત છે. રહિત થશે એમ નહીં, રહિત છે એમ લખ્યું છે. અનાદિ અનંત રહિત છે. મિથ્યાત્વના પરિણામથી ભગવાન આત્મા ત્રણેય કાળ રહિત છે. એક સમય માત્ર પણ એ મિથ્યાત્વ રૂપે ભગવાન આત્મા થઈ શકતો નથી, થયો નથી, થવું અશક્ય છે ભાઈ. એ ચેતન જળ રૂપે ન થાય એમ છઠ્ઠી ગાથામાં આવ્યું. શુભાશુભ રૂપાય થઈ શકે, શુભાશુભ એના સ્વભાવે ન થઈ શકે, જળ ન થાય ચેતન મટીને. એ તો બંધ મોક્ષના પરિણામથી રહી છે. પરંતુ જે દસ પ્રાણ રૂપ કમોદ માંથી ચોખ્ખું કાઢીને બતાવ્યો અને ફોતરાનું જ્ઞાન કરાવે છે, કમોદ છે, કમોદમાં ચોખ્ખો છે, ફોતરાની આડમાં ચોખ્ખો પીડ્યો છે. ચોખ્ખો નામે એનું ચોખ્ખો છે, નામે એનું રાતળ વિનાનો રાતળ ફોરવા ફોતરા તરફ જાય છે. રાતળ એ રાતળ છે ને એ ફોતરાની આરે સંબંધ રાખે છે. રાતળ ચોખા સફેદ નિર્મળ સ્વભાવની આરે સંબંધ રાખતું નથી. હા હા, એ તો લાલ કાઢી નાખે છે ને મશીનમાં, એકદમ ચોખા આપે છે. લાલ હોય તો એનો ભાવ ઓછો આવે. હા હા, ભગવાન આત્માને એકવાર ચોખ્ખો જો ને મલિન ન જો ભાઈ, મલિન ન જો. વ્યવહાર ને એ તો મલિન છે ભાઈ, રેવા દે બાપુ. અત્યારે થોડો ટાઈમ અંતરમૂળ જગન્ય વધારે વધારે 6 મહિના તું એને યાદ કરમાં. આ છે પર્યાયમાં મલિનતા છે એવા જીવને કહે છે ને. પર્યાયમાં કઈ મોક્ષ થયો નથી, પર્યાયમાં શુદ્ધ થયો નથી. પર્યાયમાં શુદ્ધ થયો હોય તો એવો ઉપદેશ કોણ આપે કે તું શુદ્ધ થા પર્યાય. પર્યાયમાં મલિનતા છે, પર્યાયમાં 10 પ્રકારના પ્રાણ છે બાપુ, નથી એમ નહીં, પણ મારામાં એ નથી. આહા, જ્યાં હું છું ત્યાં તે નથી ને જ્યાં તે છે ત્યાં મારું અસ્તિત્વ નથી. એવું ભેદ જ્ઞાન એક વખત દ્રવ્યને પર્યાયની આરે કરી લે, કમોદમાંથી ચોખો કાઢી લે. આહા, ચોખા કાઢ્યા પછી ચોખા જ રાંધશે. દૂધપાક કરવો હોય કે ખીર કરવી હોય, ખીરમાં જાજા ચોખા, દૂધપાકમાં ઓછા ચોખા, પણ ચોખ્ખો કામ આવે, ફોતરું કામ આવે. પણ ફોતરાનો સંબંધ હતો ને હાવ ફેંકી દેવા કઈ કિંમત નહીં. આ રાગનું ફોતરું ભાઈ, રાગના ફોતરાને તું છોડી દે, એમાં કઈ વાતમાં માલ નથી. આહા, એમાં જ્ઞાનનો કણ નથી, જાગૃતિનો અંશ નથી, આનંદનો એમાં અંશ નથી. પરંતુ જે 10 પ્રાણરૂપ જીવત્વ, આ શાસ્ત્રનો ઉગાડ, 5 ઇન્દ્રિયનો ઉગાડ, ભવ્ય તો ના ભવ્ય તો તે પર્યાર્થિક ને આશ્રિત છે. એક તત્વ દ્રવ્યાશ્રિત નહીં, દ્રવ્યાર્થિક નહીં નો વિષય છે, અને બીજું વર્તમાન ટળતું સંયોગ રૂપ ઉત્પાદ વે ને સંયોગ કયો? પંચાધિકાયમાં ઉત્પાદ વે ને સંયોગ કયો? અને ધ્રુવ ને સ્વભાવ કયો? કે દસ પ્રકારના જે પ્રાણ છે એ પર્યાર્થિક નહીં આશ્રિત હોવાથી ત્રણેય કાળ જયારે જો ત્યારે પર્યાર્થિક નહીં નો વિષય બને, એક સમય માત્ર પણ દ્રવ્યાર્થિક નહીં નો વિષય બને નહીં. અને શુદ્ધાત્મા ત્રણેય કાળ દ્રવ્યાર્થિક નહીં નો વિષય રહે, પર્યાર્થિક નહીં નો વિષય બની શકે નહીં. નિયાસિત હોવાથી અશુદ્ધ પારિણામિક ભાવ સંજ્ઞા વાળા છે. ઓમાં શુદ્ધ પારિણામિક એવી સંજ્ઞા જાણવી અને આ અશુદ્ધ પારિણામિક બે નૈતિક સમજાવે છે, બીજો કોઈ ઉપાય નથી. નહીં છે ને એક મુખ્ય ને ગૌણ કરીને સમજાવે છે. નહીં ના ધર્મ થી જીવને પ્રથમ અનુમાન આત્માનો જેવો સ્વભાવ છે એવો એને અનુમાનમાં દેશના લગતી સાંભળતા એની લાયકાત હોય તો એવો ખ્યાલમાં એને આવે છે પ્રથમ. અરે હું તો શુદ્ધ ચિદાનંદ આત્મા છું ને, મારામાં તો પ્રમત નહીં ને અપ્રમત નહીં. નવ તત્વના ભેદો મારામાં નહીં, કેમ? ભગવાને નવ તત્વના ભેદને પરદ્રવ્ય પરભાવ એ કયો છે. એક વખત તું ભેદનું જ્ઞાન કરીને અભેદના જ્ઞાનનો તું ઉત્સાહ તો જગાય, અને ભેદ જણાય પણ ભેદના જાણવામાં ઉત્સાહ તો તું નિવૃત્તિ કરી દે, લક્ષ તો પછી છૂટશે. પણ તું એને જાણવામાં આટલો બધો તને રંગ શું ચડી ગયો છે? ભેદને જાણતા જાણતા આનંદ કાળ ગયો, પણ આત્માનો અનુભવ થયો નહીં. હવે તો પાછો ફર, ભેદ જણાય તો જણાઈ જાય, પણ એમાં એટલી બધી અધિકતા શું તને આવી જાય છે? અને અભેદને જાણવાનો તો પ્રેમ તો એક વખત ચડાય તો તને અભેદની સન્મુખતા થશે, નિર્ણય થશે, ને અનુભવ પણ આવશે. ત્યારે ભેદનું જ્ઞાન રહેશે, થશે. ગભરાવાની કઈ જરૂર નથી. એનું શું થશે? અમારું પર્યાયની ક્રિયા પલટી જશે, મિથ્યાત્મની જગ્યાએ સમ્યક દર્શનની ક્રિયા પ્રગટ થશે, ક્રિયા પલટશે. શુદ્ધ આત્માના આશરે ક્રિયા રહેશે, પણ પલટીને થશે ક્રિયા નવી. અશુદ્ધ પર્યાય જશે ને શુદ્ધ પર્યાય પ્રગટ થશે. દ્રવ્યને આશ્રય અશુદ્ધ પારિણામિક સંજ્ઞા વાળા છે આ દસ પ્રકારના પ્રાણ. પ્રશ્ન હવે માંથી પ્રશ્ન આવે છે કે અશુદ્ધ કેમ? આ દસ પ્રકારના પ્રાણ છે શાસ્ત્રને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન, દેવગુરુ શાસ્ત્રને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન, એ અશુદ્ધ કેમ છે? એવો પ્રશ્ન થયો. પાંચ પ્રકારના જ્ઞાનનો ઉગાડ છે ને મન બળ વચન બળ ને કાય બળ શ્વાસોશ્વાસને આયુર એ પ્રકારે પર્યાયના ધર્મો છે ખરા, પણ એને અશુદ્ધ કેમ કહ્યું? ભાઈ સાંભળ, અશુદ્ધ કહેવાનો આશય છે એનો ઉત્તર આપે છે આચાર્ય ભગવાન. ઉત્તર, સંસારીઓને શુદ્ધ નહીં થી એનો અભાવ છે. શું કહ્યું? સંસારી જીવ દસ પ્રકારના પ્રાણ પર્યાયમાં જ્યારે છે ત્યારે શુદ્ધ નહીંથી જોવામાં આવે તો શુદ્ધ આત્મ તત્વમાં એનો અભાવ છે. દ્રવ્ય સામાન્યમાં વિશેષ એની જે પર્યાયો દસ પ્રકારના પ્રાણની થાય છે એનો શુદ્ધ આત્માના સ્વભાવમાં અભાવ હોવાથી શુદ્ધ નહીંથી, શુદ્ધ નહીંથી લગાડી વાર શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહ્યું તો અહીંયા શુદ્ધ નહીંથી એનો અભાવ છે. પણ સદભાવ છે કે નહીં પર્યાયમાં? પર્યાયમાં સદભાવ છે એ તારે હજી શીખવાનું છે બાકી. એ તો તને અનુભવ છે પર્યાયમાં સદભાવ છે, પણ દ્રવ્યમાં અભાવ છે એ વાત તે સાંભળી નથી. એ વાત મારે તને કહેવી છે. પર્યાયમાં સદભાવ છે એ હજી શીખવું બાકી છે કે રાગ થાય છે, દ્વેષ થાય છે, ક્રોધ થાય છે, શીખવું બાકી છે? છે પર્યાયમાં, કોણ ના પાડે છે? પણ શુદ્ધ જીવ તત્વ સામાન્ય જે ઉપાધિ તત્વ છે, જે આશ્રયભૂત તત્વ છે, જેને અભિમુખ થતા જીવને ધર્મ દશા પ્રગટ થાય ને અધર્મ દશા જાય એવા આત્માની વાત એક વખત તો પ્રેમથી સાંભળતા રહે. વ્યવહારના પક્ષને એક વખત તું જરા થોડો ટાઈમ શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજવાનો કાળ છે એટલો કાળ તો તું એને આગળ ન કર, એને પાછળ રાખ એક વખત, અને શુદ્ધ આત્માને આગળ કરીને જોતો ખરો. તારા સવિકલ્પ જ્ઞાન ને પણ નિર્વિકલ્પ તત્વ તરફ અનુમાનમાં માનસિક જ્ઞાનમાં તો વાળીને લે. કે છે કે સંસારીઓને બધા સંસારી જીવની વાત ચાલે, ભવ્યો કે અભવ્ય સંસારી જીવ માત્ર, એને શુદ્ધ નહીંથી જોવામાં આવે તો, એટલે કે જ્ઞાનના અંશને ત્રિકાળ સામાન્ય તરફ વાળીને જોવામાં આવે તો, અનુભવ કરીને જોવામાં આવે તો, પ્રત્યક્ષ અનુભવ કરીને જોવામાં આવે તો નથી. એક ત્રણ લેશે ને, હમણાં ત્રણેય નથી, ત્રણેય લઉં. હા, ત્રણેય ત્રણની વાત છે. સંસારીઓને શુદ્ધ નહીંથી, 10 પ્રાણરૂપ જીવતોનો 1, અભવ્યત્વ 2 અને અભવ્યત્વ 3, એ 3 નો અભાવ હોવાથી, અભાવ થવાથી નથી, અભાવ થતો નથી, અભાવ સ્વભાવે એ તત્વ રહેલું છે. 10 પ્રકારના પ્રાણ જે છે પર્યાયમાં વર્તમાન, તેનો શુદ્ધ નહીંથી જોવામાં આવે. શુદ્ધ નહીં એટલે જે જ્ઞાનનો વિષય માત્ર ત્રિકાળી સામાન્ય શુદ્ધ આત્મા. અરે એક વખત પર્યાર્થિક નહીં, ની આંખ સર્વથા બંધ કર, ચક્ષુ એક વખત બંધ કર. અને એકલા દ્રવ્યાર્થિક નહીં, ની ચક્ષુથી આંખ ઉઘાડીને ભગવાન આત્માને એક વખત જો, તો એને જોતા એમાં 10 પ્રકારના પ્રાણ, ભવ્ય ને અભવ્ય. ભવ્ય એટલે સમ્યક દર્શન, મોક્ષ જવાની પર્યાયની લાયકાત, તેને ભવ્ય ટૂંકે. અને થોડા જીવ એવા છે કે જેનો મોક્ષ થાય નહીં, યોગ્યતા પર્યાયમાં નથી, તેને તે પર્યાય અપેક્ષિત ભાવને અભવ્ય કહેવામાં આવે છે. એ કોઈ ત્રિકાળી ગુણ નથી, પર્યાયની યોગ્યતા છે. મગ ચડે કેટલાક, મોટા ભાગના, થોડા મગ ન ચડે. ચડે એને ભવ્ય કહેવાય, ન ચડે એને અભવ્ય કહેવાય. પણ અભવ્ય જીવ તો બહુ થોડા હોય, ગોતવા જાવ તો મળે નહીં. રાજકોટમાં તમે 5 લાખની વસ્તીમાં ગોતવા જાવ તો ગોતા ન મળે, થોડા બહુ થોડા થોડા થોડા. એ વાત તો જાવા દો. જેને શુદ્ધ આત્માની વાર્તાનો પ્રેમ પણ જાગ્યો, ચિત્તની પ્રસન્નતાથી સાંભળે છે વાત, એ ભાવિ નિર્વાણ ભાજનમ, એ ભવ્ય આત્મા છે. એ વિષય જુદો. અત્યારે તો આ જે પર્યાર્થિક નહીં નો વિષય છે, તે શુદ્ધ નહીં ના વિષયમાં એનો અભાવ છે એમ. નહીં હોવાથી ઈચ્છિત કરવું છે ને, આત્મામાં આ નથી. પર્યાર્થિક નહીં થી પર્યાયો છે, 10 પ્રાણ ભવ્ય ને અભવ્ય છે અશુદ્ધ પારણાની, પર્યાર્થિક નહીં આશે. પણ શુદ્ધ નહીં થી એક વાર જો ને, હજી જ્યાં શુદ્ધ નહીં ની વાત આવે ના આવે એના વિચારમાં લક્ષમાં લે ન લે, ત્યાં તો એનો વિચાર થઈ જાય. કે આ તો છે ને નથી, હા છે નથી, છે નથી, છે નથી. એક ભાઈ મુંબઈમાં લોખંડની બજારમાં નવા કઈ માલ લેવા જાય ને વોરાજીની દુકાને, ત્યાં પૂછે કે ભાઈ આ માલ છે, તો કે છે નથી. ત્યારે એ ભાઈ મને વાત કરી અને કે હું પેલો નવો હોવો, અને કે છે નથી, હું કઈ સમજું નહીં આ છે નથી શું, કાં કયો કે છે અને કાં કયો કે નથી. આ તો ભાઈ લોઢાવાળાની દુકાને ગયા હતા અને એને પૂછ્યું તું ને એને હું જોઈ પો ને એમાંથી મર્મ આપણે શું કાઢવો છે, એની વાત દાખલો છે ને. આ તો છે નથી, કે ભાઈ આ છે નથી શું કે છે એટલે નથી એમ મારી પાસે નથી એમ આ છે નથી ની રમત છે 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 દસ પ્રકારના પ્રાણ પણ મારા સ્વભાવમાં એ નથી આ શાદવાદની રમત શાદવાદની રમત છે અટપટી છે ધાર તલવારની દોહેલી નિર્વરતણી સોહેલી દોહેલી સોહેલી જો ફેરવતા આવડે તો કામ થાય ને નહીતર માથું કપાઈ જાય આ નહી ચક્ર છે નહી ચક્ર છે પણ ગુરુ ગમે બધું સમજી શકાય એવું છે શુદ્ધ નહીંથી ઓહો હો શબ્દ આવ્યો છે શુદ્ધ નહીંથી આ નહીંથી તે આત્માને જોયો નથી ઇન્દ્રિય જ્ઞાનથી આત્માને જોયો પણ અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને અંતર સન્મુખ થઈ અને અતિન્દ્રિય જ્ઞાન વડે ભગવાન આત્માને અનુભવમાં લીધો નથી એને અનુભવમાં લે અને અનુભવમાં આવવા પહેલા જે સંતો કહે છે ને સર્વજ્ઞ ભગવાને તારું સ્વરૂપ જોયું છે કે આત્મા ત્રણેકા શુદ્ધ હોય આત્મા અશુદ્ધ ન હોય આશ્રવ અશુદ્ધ હોય આશ્રવની અશુદ્ધિ દેખીને વ્યવહાર નહીં છળ કરે છે કે આત્મા અશુદ્ધ છે વાત વ્યવહાર નહીં ની 100% ખોટી છે 1% સાચી નથી જીવ તત્વ ત્રણેકાળ શુદ્ધ છે આશ્રવ અશુદ્ધ હો તો થોડો ટાઈમ એ પણ લાંબો ટાઈમ એનું જીવન નથી આશ્રવ પાણી ઊંઘ થાય તો કેટલો ટાઈમ દે થોડો ટાઈમ પછી ઠરી આત્માના પર્યાય સ્વભાવથી જો તો પણ પર્યાય સ્વભાવ પણ મોક્ષ થવાનો હોય છે એનો બંધ રહે કાયમ એવો પર્યાય સ્વભાવ પણ હોતો નથી કેમ કે અનાદિ શાંત છે તત્વ આશ્રવ બંધ તત્વ અનાદિ શાંત છે અને મોક્ષ તત્વ સાદી અનંતાંત અનંત કાળ રહે છે પર્યાય મોક્ષની એનો અભાવ થઈને ફરીથી અશુદ્ધ થાય છે એક વખત દ્રવ્ય સ્વભાવનું તો જોતો કરો એ દ્રવ્ય સ્વભાવને જોતા પર્યાય પર્યાયનો અલ્પકાળમાં મોક્ષ થાય છે એમ નહીં જ્ઞાનવાળાને દ્રવ્ય નિક્ષેપથી વર્તમાન જણાઈ જાય છે એક વિષય એવો આવ્યો તો રાજકોટમાં ગુરુદેવે ફરમાવ્યું કે અરે સાધકને અનુભવના કાળમાં તો કોઈ વખતે જાણે એમ થાય કે કેવળ જ્ઞાન પ્રગટ થઈ ત્યારે પ્રશ્ન થયો રાત્રિ ચર્ચામાં ભાઈએ પ્રશ્ન કર્યો કે એ તો શ્રદ્ધા અપેક્ષાએ છે ને કે ના જ્ઞાન અપેક્ષાએ કહું એક વિષય નાગસેન આચાર્ય છે એનું તત્વાનું શાસન છે શાસ્ત્ર એની અંદર આ વિષય આવ્યો છે પોતે નિર્વિકળ ધ્યાનમાંથી બહાર આવીને શિષ્યને કહે છે અમને તો આજે કેવળ જ્ઞાનના દર્શન થયા ત્યારે શિષ્યના મુખમાં પ્રશ્ન મૂકે છે પોતે ને પોતે કે પ્રભુ આ અત્યારે તો પંચમ કાળ છે અત્યારે આ કેવળ જ્ઞાન તો હોય ની વિચ્છેદ ગયો છે કેવળ જ્ઞાન નો તો તારી વાત સાચી છે તારી વાત સાચી છે પણ એક માર્મિક વાત તને હું કહું છું સાંભળ જે પુરુષને આત્માનો અનુભવ થઈ ગયો એની પાસે એક નય જ્ઞાન છે અને નયનો વિષય નિક્ષેપ છે એ નિક્ષેપના ચાર ભેદમાં એક દ્રવ્ય નિક્ષેપ છે એ પોતાના પોતાનો આત્મા પણ એક દ્રવ્ય છે એને ભાવિ પર્યાયને વર્તમાનમાં એ નહીં જાણે એને દ્રવ્ય નિક્ષેપથી જાણ્યું કહેવામાં આવે છે એક એ છે કે આ વાત જૂઠમૂઠ નથી આ કઈ મૃગજળ જેવી વાત અમે કરતા નથી પરોક્ષ એના જ્ઞાનની નિર્મળતાની પરોક્ષની તાકાત સમ્યક જ્ઞાનની તાકાતની કોઈ વાત અપૂર્વ છે એ વાત ગુરુદેવ અહીંયા કરી હતી એમ એક વખત તું દ્રવ્ય સ્વભાવને જો તો તને મોક્ષના દર્શન થઈ જશે કેમ કે દ્રવ્યમાં મોક્ષની પર્યાય શક્તિ રૂપે છે એ જે દ્રવ્ય નિક્ષેપે દ્રવ્યને જોવે તો ભાવિ પર્યાય વર્તમાનમાં એને જણાઈ જાય છે આ બિનનું ભવિને તો કઈ હજમ થાય એવી વાત નથી છે કે એક વખત શુદ્ધ નહીં આત્માને જો કે મારામાં 10 પ્રકારના પ્રાણ નો અભાવ છે, ભવ્ય નો અભાવ ને અભવ્ય નો તો મારામાં છે જ નહીં. એક વાત કરી, સંસારીઓને શુદ્ધ નહીં અભાવ છે, અભાવ હોવાથી, અભાવ થવાથી નહીં, અભાવ હોવાથી છે નહીં, વસ્તુના સ્વભાવમાં નથી. અનંત ગુણાત્મક વસ્તુ જે પરિપૂર્ણ છે, અંતર અખંડાનંદ પરમાત્મા બિરાજમાન છે, એમાં આ 10 પ્રકારના પ્રાણ ભવ્ય ને અભવ્ય એનો અભાવ છે. અને સીધોને તો હવે સીધી વાત કરે છે, શુદ્ધ નહીં થી બધા સંસારીઓને અભાવ, એમાં શુદ્ધ નહીં લાગુ પાડ્યો. અને સીધો પરમાત્મા જે થયા એને એને તો સર્વથા શુદ્ધ નહીં થી પણ એનામાં નથી, અને વ્યવહાર નહીં થી પર્યાર્થિક નહીં થી જોતો પણ એમાં 10 પ્રકારના પ્રાણ ને ભવ્ય ભવ્ય ભાવ નથી. આ કોઈ અપેક્ષા એ નથી, 10 પ્રકારના પ્રાણ કોઈ અપેક્ષા એ નથી, ભવ્ય તો ભાવ નથી. કેમ કે ભવ્ય ભાવ નો ફળ આવી ગયું, પરિપૂર્ણ કૃતિકૃત થઈ ગયા, પછી મોક્ષ થવા યોગ છે આ જીવ એમ રહેતું નથી, થઈ ગયો મોક્ષ પછી થવા યોગ્ય લાગુ પડતું નથી, માટે ભવ્ય ભાવ નો અભાવ છે. સર્વથા 10 પ્રાણરૂપ જીવત્વનો ભવ્યત્વનો અભાવ હોવાથી સર્વથા હો, સિદ્ધને સર્વથા નથી અને સંસારીઓને શુદ્ધ નહીંથી નથી. શુદ્ધ નહીંથી નથી એનો અર્થ જ્ઞાનનો વિષય રહી ગયો, પર્યાર્થિક નહીં. એ પર્યાયમાં જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી એની પર્યાયમાં એ દશા હોય છે. આગળ તે ત્રણમાં હવે આ સમ્યક દર્શન થાય છે. કોને સમ્યક દર્શન થાય છે? કે ઉપરનો વિષય જે લક્ષમાં લે છે એને. અત્યાર સુધી જે ચાલ્યું કે ભગવાન આત્મા કરતા ને અભોગતા છે, જેમ ચક્ષુ કેવળ જાણે છે પણ કરતું ને ભગવતું નથી, ચક્ષુ આંખ, એમ ભગવાન આત્મા ત્રણેય કાળ કર્તૃત્વ ને ભોગતૃત્વ ભાવથી શૂન્ય છે, અભાવ છે. બંધને કરતો નથી ને મોક્ષ ને કરતો નથી, બંધના કારણે કરતો નથી ને મોક્ષના કારણે પણ કરતો નથી, માત્ર જાણે છે. જાણું 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 જાણું, હા હા હા, ક્રિયા થાય એને જાણે પણ ક્રિયાને કરે નહીં. અજબ ગજબની વાત છે. પરની ક્રિયાનો તો કરનાર છે જ નહીં, પણ અંતરંગમાં સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામની ક્રિયા થાય છે એમ જણાય છે. પણ સાધક કહે છે કે હું એક ક્રિયાનો કરનારો છું, એમ નિશ્ચય નહીં જોવામાં આવે તો એમ જાણવામાં આવતું નથી. તે ત્રણમાં ભવ્યત્વ લક્ષણ પારિણામિક ને તો જે લાયકાત, જેમ મગજ પાણી અને અગ્નિનો યોગ આવે, નિમિત્ત ને એની ઉપાદાનની યોગ્યતા, એવો કોઈ મેળ થાય ત્યારે મગનો દાણો ચરે છે. એમ જ્યારે જીવને પોતાની યોગ્યતા પાકે છે અને શ્રી ગુરુનો યોગ થાય છે અને વાણી કાન ઉપર શુદ્ધાત્માનો ઉપદેશ આવે છે, શુદ્ધ નયનો ઉપદેશ આવે છે કાન ઉપર, શુદ્ધાત્માની વાત શ્રવણમાં આવે છે, શ્રવણમાં પ્રેમપૂર્વક સાંભળે છે આત્માની વાત, ત્યારે એ ભવ્ય પ્રાણીને સમ્યક દર્શન થાય છે. ત્યારે શું થાય છે એનો બધો આમાં વિસ્તાર છે. ભવ્યત્વ લક્ષણ પારિણામિક ને તો યથાસંભવ સમ્યક આદિ જીવ ગુણોનું ઘાતક, યથાસંભવ સર્વ ગુણોસ્તે સમ્યક, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સુખ ઇત્યાદિ જેટલા જેટલા ગુણો છે, યથાસંભવ એને એ ગુણોનો ઘાતક, એક દેશઘાતી ને એક સર્વઘાતી કર્મની પ્રકૃતિ નિમિત્ત રૂપે ભગવાને જોઈ છે. જેમ કે દર્શનમાં નો ઉદય હોય તો મિથ્યા તો છે, કેમ કે સર્વઘાતી પ્રકૃતિ છે, પણ એના ત્રણ ટુકડા થઈને એક મોહ પ્રકૃતિ અંદરમાં ઊભી થાય, અંદરમાં ત્રણ ટુકડામાંથી સમ્યક મોહ, તો એમાં ક્ષોભસમ સમ્યક દર્શન પ્રગટ થાય, ચલમ લગાડ દોષ રહી જાય, પણ એ દેશઘાતી પ્રકૃતિ નિમિત્ત રૂપે છે, એમાં સમ્યક નો ઘાત ન થાય. એમ કેવળ જ્ઞાનાવરણ કર્મ નો ઉદય હોય તો કેવળ જ્ઞાન ન થાય, પણ મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન આવરણ કર્મ જે અઘાતી છે એનો ઉદય હોય તો પણ એને ક્ષોભસમ જ્ઞાન થોડો ઉઘાડ રહે, એમ દેશઘાતી અને સર્વઘાતી ઘાતી કર્મની આરે અનુજીવી ગુણને નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય ત્યાં સુધી હોય છે, હોય છે ત્યાં સુધી હોય છે, સર્વથા હોતો નથી. ચિત થાય પછી ખલાસ. એવા નામ વાળો મોહાદી કર્મ સામાન, મોહાદી કર્મ, મોહાદી કર્મ લીધું ને, દર્શન મોહ, ચારિત્ર મોહ, જ્ઞાનાવરણ આદિ જે ઉપરમાં કહ્યું નિમિત્તપણે ઘાતક પર્યાય ને, પર્યાય ને ઘાતક. જીવ ગુણો નો ઘાતક એટલે ગુણ ને ન ઘાતે, પર્યાય ને એને ગુણ કહેવામાં આવે, પર્યાય ને ગુણ કહેવામાં આવે. તો એ મોહાદી કર્મ સામાન પર્યાર્થિક ને ઢાંકે છે, વ્યવહાર ને ઢાંકે છે. જયારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ની મુખ્યતાથી જોવામાં આવે તો જે પર્યાય છે જળ કર્મ ભિન્ન છે, છતાં પણ નિમિત્ત ની સાપેક્ષતાથી એને પર્યાર્થિક ને ઢાંકે છે એમ કહેવામાં આવ્યું. કેમ કે બે તત્વ તો ભિન્ન ભિન્ન છે, એક તત્વ બીજા તત્વ ને ઢાંકે એમ કહેવું તે વ્યવહાર છે. શું કહ્યું? આત્માના પરિણામ ને એ તો ક્ષણિક ઉપાદાન છે, પર્યાય છે, એ તો જીવની પર્યાય છે, ભલે અશુદ્ધ ઉપાદાન હોય પણ જીવની પર્યાય. અને સામે એક જડ કર્મ મોહાદી દર્શન મોહનો ઉદય છે, દર્શન મોહનો ઉદયની સત્તા ભિન્ન છે. અને અહીંયા મિથ્યાત્વ ભાવ મિથ્યાત્વની પર્યાય ભિન્ન છે, એ આત્માની સત્તા તરફ છે પર્યાય, અને કર્મ નિમિત્ત તરફ છે એ તો જડ ભિન્ન છે. બે વચ્ચે તો અત્યંત અભાવ છે, તેથી કરતા કર્મ સંબંધનો અભાવ છે. પણ એક સમય માટે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઉભો થાય છે, સ્વભાવને ભૂલે છે ત્યારે એને, ત્યારે નિમિત્તરૂપ જે કર્મ છે એ એને ઢાંકે છે, વ્યવહારને કહેવામાં આવે છે એમ કહ્યું, એમ જાણવું. એ કઈ કર્મનો રજકણ કઈ આત્માની પર્યાયમાં આવીને એને ઘાત કરે ને ઢાંકે એમ નહીં, એની યોગ્યતાથી એ પર્યાય પ્રગટ નથી થતી સમ્યક દર્શનની, અને મિથ્યાત્વ આદિની પર્યાય પ્રગટ થાય છે ત્યારે તે વિભાવભાવ સ્વાશ્રિત ન હોય પણ પરાશ્રિત હોય માટે એક કર્મ નિમિત્તપણે ભગવાને જોયું છે એમ તો જાણજે. કર્મ કઈ કરે છે એમ ન જાણજે, કર્મની સત્તા છે એમ જાણજે. અને સસત્તાનું લક્ષ નથી કરતો, પરનથી ને પરનું લક્ષ કરે છે ત્યારે કર્મના ઉદયને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે. નિમિત્ત છે, ક્ષણિક ઉપાદાન પણ છે, વિકાળ ઉપાદાન પણ છે, પણ છે એમાંથી શું કાઢવાનું છે, છે એમાંથી શું કાઢવાનું છે અંદરમાં. ઈચ્છો મંતર છે, આ બધું છે, આ બધું છે. આઠ કર્મના કર્મ છે કે નહીં, આ ભાઈ છે, રાગ છે કે નહીં, પર્યાયમાં છે, જ્ઞાનનો વાર છે કે છે, શુદ્ધાત્મા છે કે છે, છે માંથી છું કાઢ, એ છો મંત્ર થઈ જાય. હા, છો મંત્ર છે, વેદ જ્ઞાન નો મંત્ર છો મંત્ર છે. હા, એ મિથ્યા તો છૂટી જશે, તારો ભાઈ મિથ્યા તો રહેશે, છુમાં આવી જા. છે માંથી છું કાઢ, છે માંથી. નવ તત્વ છે, નવ તત્વ નથી એમ નહીં, છે માંથી છું કાઢી લે, છે માંથી હું છું ને કાઢ. અંદર છાંટીને અંદર માંથી શુદ્ધ નહીં દ્વારા શુદ્ધ આત્માને જુદો પાડી દે. હા હા, ચોખા ને જુદો પાડ. છે નવ તત્વ માં છુપાયેલી આત્મજ્યોતિ, પણ એને તું શુદ્ધ નહીં થી બહાર કાઢ. એ નામ વાળા મોહાદી કર્મ સામાન્ય પર્યાર્થિક ને એમ જાણું. ત્યાં જયારે કાળાદી લબ્ધિ ના વશે, હા, કાળ લબ્ધિ ની મુખ્યતા થી વાત કરે છે, પણ પાંચે પ્રકારનો એમાં એક સાથે કાળ આદિ છે ને. કોઈ વખતે કાળની મુખ્યતાથી વાત કરે, કોઈ વખતે પુરુષાર્થની મુખ્યતાથી વાત કરે, કોઈ વખતે કર્મના અભાવની મુખ્યતાથી વાત કરે, કોઈ વખતે હોનારની મુખ્યત્વે વાત કરે, પણ એક જ્યાં હોય ત્યાં પાંચ હોય. સ્વભાવ, સ્વભાવ સમનુકરો પુરુષાર્થ બે, અને પુરુષાર્થ જયારે કરે છે ત્યારે એની પર્યાયનો સકાળ પાયકો તેને કાળલબ્ધિ કહેવામાં આવે, અને બહારના વ્યવહાર કાળને નિમિત્ત કહેવામાં આવે. એ વખતે દર્શન મોહનો અભાવ થાય તેને કર્મનો અભાવ કહેવામાં આવે, અને એ વખતે એની હોનાર હતીને થયું, એમ પાંચે સમવાય એક સમયમાં સ્વભાવની સર્વ પુરુષાર્થ થતા એ જીવને આવે છે. એટલી કાળલબ્ધિ ઉપરની રાજવ્યા કરે તો એને પ્રમાદ આવી જાય છે કે જયારે કાળ કે પાયકો હશે ક્રમબદ્ધ પર્યાયનો ત્યારે સમ્યક દર્શન થશે. એની નજર એક તો પરકાળ ઉપર ગઈ, બીજી ભૂલી થઈ કે એની નજર પર્યાય ઉપર ગઈ. એની નજર ત્રિકાળી દ્રવ્ય ઉપર આવતી નથી, ત્રિકાળી દ્રવ્ય પણ સકાળ રૂપે છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ જે 252 કળશમાં કહ્યું છે એમાં કાળની વાત કરે છે. ભગવાન આત્મા વર્તમાન 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 છે ને ઈશ્વરભાઈ, આપણે વાત થઈ હતી સોનગઢમાં, યાદ છે ને? તું પર્યાયના સ્વકાળ ઉપર તારી નજર કેમ જાય છે અને વ્યવહાર કાળ ઉપર કેમ નજર જાય છે? કે આવતીકાલે થશે એ વ્યવહાર કાળ, વર્તમાન પર્યાય થવાની હશે ત્યારે થશે, એ ક્ષણિક પર્યાયના કાળ ઉપર તું નજર છોડી દે અને ત્રિકાળ સકાળ ઉપર નજર કર તો ક્ષણિક પર્યાય નો સકાળ તારો પાકી ગયો. ત્રિકાળ સકાળ અને ક્ષણિક સકાળ, એક ત્રિકાળ સકાળ નું ભગવાન આત્મા ધ્રુવ પરમાત્મા બિરાજમાન. દેશીભાઈ, આ ધ્રુવ પરમાત્મા એ સકાળ રૂપે છે. વર્તમાન તારો તારો જે ધ્રુવ સ્વભાવ છે, ચિદ ઘન પરમાત્મા ચિદાનંદ આત્મા છે, એ ત્રિકાળ સ્વકાળ રૂપે બિરાજમાન મૂર્તિ છે. એ ત્રિકાળ સ્વકાળ નો પર્યાય અવલંબન લેતા એ પર્યાય નો સકાળ પાકીને સમ્યક દર્શન પ્રગટ થઈ જાય. પણ જ્યાં કાળ ની વાત આવે ત્યાં કા તો પર્યાય ઉપર આવે વિચાર એનો, અને કા ઓલો કાળ દ્રવ્ય બહાર નો કે સોમવારે સમ્યક દર્શન થશે, આજે નહીં થાય કાળ પાકે છે. હા ભાઈ, એ તો વ્યવહાર ની વાત છે, એ તો જુદા બહારના કાળ ની વાત ગઈ. એ તો આત્મામાં નથી પણ પર્યાય પ્રગટ થાય એવો જે સકાળ, એનો પણ ત્રિકાળ સકાળમાં અભાવ છે એવી દ્રષ્ટિ પડતા કાળ એનો પર્યાય નો પાકીને સમય દર્શન થઈ જાય. સર્વજ્ઞ ભગવાને કહ્યું કે જયારે એનો કાળ અર્ધપુતગલ પરાવર્તન ની આવે અંદરમાં કાળમાં મર્યાદામાં ત્યારે જે સમ્યક દર્શન થવાની યોગ્ય છે. એ તો એક જાણવાનો વિષય છે, એ તો એક બહારની સ્થિતિનું જ્ઞાન કરાયું. અંદરમાં પર્યાયનો સકાળ ઉપર નજર છોડી દે. હા, ક્ષણિક સકાળને ભૂલ અને ત્રિકાળ સકાળને લક્ષમાં લે. ધ્રુવ ત્રિકાળ સકાળ છે, પર્યાય ક્ષણિક સકાળ છે. ભગવાન આત્માને એક વખત તું પર્યાયને ગૌણ કરીને દ્રવ્ય સામાન્ય તરફ વળી જા ભાઈ, તારું કામ થશે. બધા અનંત જ્ઞાનીઓનો એક મત છે. તો આવા તારા સ્વભાવની રૂચિ કર તો ઉપયોગ અંદરમાં તને સેજે અંદરમાં આવી જશે. સર્વજ્ઞ ભગવાને, અરે જેને દ્રવ્ય સ્વભાવ નજરમાં આવ્યો એને પોતાના સકાળનું જ્ઞાન થઈ ગયું અને પરકાળનું પણ જ્ઞાન થઈ જાય છે. હા હા હા, દ્રવ્ય દ્રષ્ટિવંતને જ્ઞાન બધું સમ્યક હોય છે. એ કહે છે કે જયારે કાળ આદિ લબ્ધિ ના વશે પાંચે સંભાળ ભેગા લેવા, એકલા કાળ પર્યાય ની વાત, કાળ આદિ છે ને, કોઈ વખતે કોઈ ની મુખ્યતા અને કોઈ વખતે કોઈ શબ્દ ની મુખ્યતા હોય છે, એક સાથે પાંચ હોય છે. સ્વભાવ સ્વભાવ સન્મુખ નો પુરુષાર્થ, એ પર્યાય પ્રગટ થઈ તેનો સકાળ, એ વખતે દર્શન મો આદિનો ઉક્ષમ આદિ ભાવ, એ કર્મનો અભાવ, અને એ વખતે હોનાર થવાની હતી એ થયું, એ પાંચે પ્રકાર એને એક સમયમાં સ્વભાવની સન્મુખ થતા સમ્યક પ્રકારે પ્રગટ થાય છે. ભાઈ, સ્વભાવની સર્વ પુરુષાર્થી પ્રાપ્ત થાય ત્યારે તેને કાળે કામ થયું એમ કહેવામાં આવે. એક સાથે પાંચ છે, એ કરતા પડાની પુરુષાર્થની બુદ્ધિથી કાંઈ હાથમાં આવતું નથી, કેમ કે આત્મા કરતા છે, એની દ્રષ્ટિ પર્યાયને કરું એ પુરુષાર્થ ઊંધો છે, સહજસાધ્ય છે. કરું 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 પર્યાયને લાવું લાવું, જે પર્યાય નથી એની ભાવના ભાવે, અને જે પર્યાયનો પિતા છે એની ભાવના ભાવતો નથી. ધ્રુવની ભાવના ભાવને એ આગળ આવશે કે જ્ઞાનીઓ પણ આ અખંડની ભાવના ભાવે છે, ખંડ જ્ઞાનને ભાવતા. જે જ્ઞાનીઓ ભાવે છે એને તું ભાવ, જે જ્ઞાનીઓ ભાવે છે એને તું
ભાવીએ ને એક વાર.
ચંદુભાઈ આ વિષય જરા ગંભીર છે, થોડો ક્ષમા કરજો મને, પણ બહુ બહુ લવાજુ વચ્ચે. હા માફ કરજો મને, મને માફ કરજો. વિષય ગંભીર અલૌકિક છે, ધારા જે પ્રકારે ચાલે છે. એક વખત ભગવાન આત્માને હું અંદરમાં નિહાળ નિહાળ રે નિહાળ નિહાળ થઈ જઈશ. જયારે કાળાદી લબ્ધિના વશે આ સ્વભાવ સર્વમુખ નો જયારે આત્મા પુરુષાર્થ કરે છે ત્યારે એને શું થાય છે? ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થાય છે. ભવ્યત્વ શક્તિ એટલે કે પર્યાયમાં સમ્યક દર્શન થવાની એની યોગ્યતા હતી જ, પ્રથમથી જ હતી જ. પણ એ જે સમ્યક દર્શન થવાની પર્યાય અપેક્ષિત લાયકાત હતી તે વ્યક્ત નહોતી થતી. એ વ્યક્ત ક્યારે થાય છે એની વાર્તામાં કરે છે. મગ ચડવાને યોગ તો હતા, મગ ચડવાને યોગ તો હતા, પણ એની પોતાની યોગ્યતાથી જયારે ચડે છે ત્યારે એને પર્યાયને અનુરૂપ કહેવામાં આવે છે અને અગ્નિ આદિ પાણી આદિને અનુકૂળ નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તથી થતું નથી, થાય છે ઉપાદાનથી. એમ વર્તમાનમાં એ જીવ ભવી પ્રાણી છે. ભવી એટલે અલ્પકાળમાં એનો મોક્ષ થવાનો, થવાનો ને થવાનો. લાંબા કાળે મોક્ષ થાય તો પણ ભવી, ને ટૂંકા કાળમાં મોક્ષ થાય તો પણ ભવી. મોક્ષ થવાને એ યોગ છે, એને ભવ્ય પ્રાણી કહેવામાં. એ જીવનો હવે સમ્યક દર્શન થવાનો કાળ પાક્યો ત્યારે શું થાય છે અને એ જીવ શું કરે છે? જેને સમ્યક દર્શન થવાનો કાળ પાકે છે એ જીવ શું કરતો હશે? એ વાત સુંદર રીતે, અદભુત ચમત્કારિક રીતે વર્ણન કરે છે કે ભવ્યત્વ શક્તિની જયારે વ્યક્તિ થાય છે, યોગ્યતા તો હતી પણ પ્રગટતા નહોતી, પર્યાયમાં સમ્યક દર્શન થવાની સમય 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 યોગ્યતા ચાલુ હતી. પર્યાય મિથ્યાત્વ અવસ્થા છે ત્યારે પણ સમ્યક દર્શન થવાને એની પર્યાયની યોગ્યતા તો મિથ્યાત્વના કારણે ભવિ પ્રાણીને ચાલુ રહે છે. ભલે પર્યાયમાં મિથ્યાત્વ હો પણ આચાર્ય ભગવાન સર્વજ્ઞ ભગવાને કેટલા દીઓ ભવિ એવા જોયા છે કે આની પર્યાયમાં વર્તમાનમાં મિથ્યાત્વ ભલે હો પણ એ ભવિ છે. ભવિ એટલે સમ્યક દર્શન પ્રગટ થવાની એની ભવ્યત્વ શક્તિની યોગ્યતા ચાલુ શક્તિ રૂપે રહેલી છે. એ જયારે શુદ્ધાત્માને સન્મુખ થાય છે તો ભવ્યત્વ શક્તિની વ્યક્તિ પ્રગટ થઈ જાય છે. પછી ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થાય છે, પ્રગટતા થાય છે, એની પ્રગટતા થાય છે ત્યારે આ જીવ, ત્યારે આ આત્માનું શું થાય છે? ત્યારે એનું લક્ષ્ય ક્યાં જાય છે? જયારે સમ્યક દર્શન નો કાળ એનો પાકે છે, એની જન્મ ક્ષણ આવે છે, એનો સ્વ અવસર સ્વ કાળ પાકે છે, મંગળ અવસર આવી જાય છે પર્યાય નો, મંગળ અવસર થાય છે ત્યારે એ પર્યાય ક્યાં જાય છે? કેની સન્મુખ થાય છે? ત્યારે જ્યારે અને ત્યારે બે શબ્દની વચ્ચે એક લીટી છે, જ્યારે અને ત્યારે. ત્યારે આ જીવો તું નહીં તે નહીં આ જીવની વાત ચાલે છે. આ જીવ ત્યારે એ સમ્યક દર્શનના કાળે તે લક્ષ્ય નું ક્યાં જાય છે? દેવગુરુ શાસ્ત્રો ઉપર જાય છે કે ના? છ દ્રવ્ય ને જાણવામાં જ્ઞાન નું કઈક ના? નવ તત્વ ના ભેદ તરફ લક્ષ્ય કે ના? જે પર્યાય જેની તરફ વળે છે એના તરફ લક્ષ જાય છે તો કે ના? એક પર્યાય જયારે આત્મસન્મુખ થાય છે ત્યારે એનું લક્ષ પર્યાય ઉપર નથી, પર્યાય નું લક્ષ દ્રવ્ય ઉપર જાય છે. એ દ્રવ્ય ને આત્મા પણ દેખે છે એમ કહે છે. સહજ ત્યારે આ જીવ સહજ સહજ શુદ્ધ પારનામિક ભાવ સહજ સાહસિક સાહજિક અકૃત્રિમ અનાદિન નિત્ય શુદ્ધ આત્મા છે. એ સહજ છે. સહજ એટલે સ્વાભાવિક, સહજ એટલે સ્વાભાવિક અનાદિ અનંત એની સાથે સાથે રહેતો શુદ્ધતા, એ સહજ શુદ્ધ પારનામિક ભાવ લક્ષણ. પારનામિક એટલે જેવું આત્માનું સ્વરૂપ છે તેવું ને તેવું અનાદિ રહ્યા કરે તેને પારનામિક ભાવ કહે છે. બીજા ભાવ રૂપે ન થાય, ચાર ભાવ રૂપે ન થાય. એ જીવ સ્વભાવ સામાન્ય ને વિશેષ રૂપે ન થવા દે એવો એક પારનામિક ભાવ આત્મામાં રહેલો અનાદિ છે. એક શાહીક ભાવ રૂપે ન થવા દે આત્માને. શાહીક ભાવ પર્યાય છે, નાશવાન છે, ઘણી વાતામાં આવશે. કે અવિનાશી ને નાશવાન રૂપે ન થવા દે એવો એક ત્રિકાળી પરમ પારનામિક ભાવ બધા આત્મામાં રહેલો છે. એ નિત્ય ને અનિત્ય ન થવા દે, શુદ્ધ ને અશુદ્ધ ન થવા દે, પૂર્ણ ને અપૂર્ણ ન થવા દે, ચેતન ને ચેતન કાયમ માટે સામાન્ય સામાન્ય ચેતન એવો સહજ શુદ્ધ પારનામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્યના. નીચ કહ્યું ને, આ નીચ પોતાનો પરમાત્માની વાત ચાલે છે. પંચ પરમેશ્વરી છે એની પાસેથી સાંભળીને હવે પંચ પરમેશ્વરી ફરમાયું, અરિહંત ભગવાને આચાર્ય ઉપાધ્યાય ફરમાયું કે તું તારા શુદ્ધાત્માની સન્મુખ થઈને જાણે જો. નીચ પરમાત્મા દ્રવ્યના સમ્યક સદાન સમ્યક અનુભવ પૂર્વક ની પ્રતિ જેવો ભગવાન આત્મા અંદર માં બિરાજમાન છે અને અંતર સન્મુખ થઈ અને આત્મા આત્માને અનુભવતા એને સમ્યક દર્શન પ્રગટ થાય છે એનો વિષય, સમ્યક દર્શન નો વિષય. રાત્રે આવું તને સમ્યક દર્શન ની ચર્ચા. સમ્યક દર્શન નો વિષય શું છે? તો વિષય ને વિષય કરવાની ચેષ્ટા કરની. સમ્યક દર્શન નો જે વિષય છે તે વિષયને જાણવાની તું ચેષ્ટા કરને તો સમ્યક દર્શન. તો જે ત્રિકારી દ્રવ્યને જાણે છે તેનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. તે નીચ પરમાત્મા દ્રવ્યના આયા નજર આવે છે જયારે અનુભવ થાય ત્યારે જીવને એની અભિમુખ દશા થાય છે, એની સન્મુખ થાય છે. પરિણતિ પર્યાય એની સન્મુખ થાય છે કે નિજ પરમાત્મા દ્રવ્ય. પણ અટાણે પરમાત્મા છે? હા, ત્રણેય કાળ પરમાત્મા છે. ત્રણેય કાળ આત્મા પરમાત્મા પદે નું છોડ્યું નથી, એ પામર થયો નથી ભલે પર્યાયમાં પામરતા હોય. ભલે પર્યાયમાં વિપરીતતા હોય પણ ભગવાન આત્મા ત્રણેય કાળ નિજ પરમાત્મા પદ થી શોભાયમાન મૂર્તિ આત્મા છે. દર્શન દેવા તૈયાર છે. એક વાર પ્રશ્ન આવ્યો આપણા રતિભાઈ સેક્રેટરી, પ્રશ્ન કર્યો ઘેરે કે આ બધું તો ઠીક પણ ભગવાન આત્મા જે છે એ 24 કલાક શું કરતો હોય છે? ભગવાન આત્મા જે છે, ભગવાન આત્માના ગુરુદેવ આટલા આટલા ગાણા ગાય કે ભગવાન આવો ભગવાન આવો ભગવાન આવો, તો એક પ્રશ્ન મને થાય છે કે એ ભગવાન ભગવાન 24 કલાક શું કરતો હોય છે? કયું કે દર્શન દેવાનું કામ કરે છે, પણ જે દર્શન લેવા જાય એને દે છે. શું કહ્યું? દ્રષ્ટાંત એનો આ પ્રતિમાજી છે ને ભગવાનની, શ્રીમંદર ભગવાન જીન પ્રતિમા જીન, એ ભગવાનની પ્રતિમા છે. પણ ઘેરેથી કોઈ દર્શન કરવા મંદિરમાં આવે તો એ ભગવાન દર્શન દે ને, દર્શન લે એને દે, દર્શન લે એને ભગવાનની પ્રતિમા દર્શન આપે. દર્શન લેવા જાય ત્યારે આ પ્રતિમા મોઢું ફેરવે નહીં,
સમજાય છે કઈ? કોઈ દી એવું જોયું છે આપણે કે આ મંદિરમાં પ્રતિમા એ મોઢું ફેરવી નાખ્યું? કોઈ પાપી આવ્યો? હા, ધર્માત્મા પણ આવે ને પાપી પણ ભગવાનના દર્શન કરવા આવે ને પવિત્ર થઈને બહાર નીકળે. પાપી થઈને પ્રવેશ કરે ને પવિત્ર થઈને બહાર નીકળી જાય. ભગવાન જેમ દર્શન 24 કલાક દે છે, દર્શન લઈને દે છે, એમ આ ભગવાન આત્મા 24 કલાક શું કરતો હશે કે જે દર્શન લેવા જાય એને દર્શન દે છે. એક દ્રષ્ટાંત. નિષ્ક્રિય. નિષ્ક્રિય એનું નામ કે દર્શન દેવાનું કામ કરે પણ દર્શન લેવાનું કામ ન કરે, કેમ કે નિષ્ક્રિય છે. અને પર્યાય સક્રિય છે, દર્શન લેવાનું કામ કરે. લે અને દે દર્શન દે 24 કલાક. એક બનાવો બીનું કે ઉદયપુર પાસે એક ધર્મસ્થાનક છે, નામ લેવાની જરૂર નથી, ત્યાં જોતો હું મગનભાઈ મગલા સુધરી સાથે. તો એ કે ભાઈ અત્યારે આ ભગવાનના દર્શન નહીં થાય, પડદો પડી ગયો. અરે આવું હોય? પડદો પડી જાય, બહાર થી ભક્તો આવે ને અટાડે નહીં ટાઈમ બંધ ભગવાન દર્શન ના. તો એમ અહીંયા કે છે કે આ તો 24 કલાક હાજરા હાજુર છે. હા, એને કાળી 14 લાગુ પડતી નથી, એને અશુભ જોગડિયું લાગુ પડતું નથી, એને વાંક ગ્રહણ થઈ ગયું હોય સૂર્યનું, તો અહીંયા દર્શન નથી દેતા એમ નથી. એ ટાઈમે પણ દર્શન દેવા તૈયાર છે, તું દર્શન લે. એ 24 કલાક દર્શન દેવાનું કામ કરે છે. એમ અહીંયા જયારે કોઈ જીવને અનાદિકાળથી ભલે અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય, પર્યાયમાં મિથ્યાત્વ હોય, પાપી છે, પણ એ પાપી પર્યાય અપેક્ષા એ જે પાપની પર્યાય મિથ્યાત્મની છે, એવો આત્મા પણ જયારે આત્માની અભિમુખ થાય છે ત્યારે ભગવાન આત્માના દર્શન કરીને પોતે પર્યાય પવિત્ર થઈને પ્રગટ થઈ જાય છે. પર્યાયમાં મલિનતા પછી રહેતી અસ્થિરતાનો રાગ રહે એ ગૌણ છે, અહીંયા તો મુખ્યપણે સમ્યક દર્શનની પવિત્રતાથી વાત. કે નિજ પરમાત્મા દ્રવ્યના સમ્યક સદાન જ્ઞાન અનુચરણ પર્યાય પરિણમે છે. સર્વથા કુટસ્થ છે ને અપરિણામી છે, સામાન્ય અપેક્ષા એ અપરિણામી હોવા છતાં વિશેષ અપેક્ષા એ પરિણામી છે દ્રવ્ય. પરિણમે છે પોતાના શુદ્ધ આત્માનું સદ્ધાન જ્ઞાન ને અનુચરણ ચારિત્ર લીનતા રૂપે પરિણમે છે, વિતરાગી પર્યાય પ્રગટ થઈ જાય છે. સમ્યક દર્શન ચારિત્રણી મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. તેનો આશ્રયભૂત તત્વ શું છે કે સહજ શુદ્ધ પારનામી ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય પર્યાય દ્રવ્યની સન્મુખ થાય છે, વિશેષ સામાન્યની સન્મુખ થાય છે, વિશેષ સામાન્યનો અવલંબન લે છે, વિશેષ સામાન્યનો આશ્રય લે છે. ત્યારે એ પર્યાય પરિણમે છે. મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પર્યાય પરિણમતો તો આત્મા, એ આત્માની સન્મુખથી નિર્વિકલ ધ્યાનમાં થઈ ગયો અંદરમાં, વિકલ્પ બધા છૂટી ગયા, નય નિક્ષેપ ને પ્રમાણના વિકલ્પ છૂટ્યા, અને આ આત્મા છે ને એનું અવલંબન લઉં એવા ભેદનો વિકલ્પ પણ જ્યાં છૂટી જાય છે, ત્યારે તે આત્મા એ પર્યાયથી અનન્ય ભાવે પરિણમી જાય છે. એને અનિત્ય તાદાત્મ સંબંધ પણ કહેવામાં આવે છે, ક્ષણિક અભેદ થયો એમ પણ કહેવામાં, અભેદ નહીં અભેદ થયો એમ પણ કહેવામાં આવે છે. તે પરિણમન હવે સમ્યક દર્શન ચારિત્રનું જે પરિણમ છે, તે પરિણમન બે પ્રકાર પાડીને વાત કરે છે. આગમ પદ્ધતિ શું ને અધ્યાત્મ પદ્ધતિ શું એ પણ વાત કરે છે. 8 કર્મ શું, દેશઘાતી સર્વઘાતી એ પણ શું, 5 ભાવો એ પણ શું, સમ્યક દર્શન ચારિત્રના પરિણામ એ પણ શું, બધી ગાગરમાં સાગર બધો સારામાં મૂકી દીધો છે, કઈ બાકી નથી. નિમિત્તનું એ જ્ઞાન કરાવે છે, નૈમિતિકનું જ્ઞાન કરાવે છે, અને ત્રિકાળનું પણ જ્ઞાન કરાવે છે. ઘણાનું જ્ઞાન કરતા કરતા છે કરતા છું આવી જા તો છું મંત્ર થઈ જશે. છું મંત્ર એટલે મીઠા તો ચાલ્યું જશે તારું. બે પરિણમન જે ઉપર કહ્યું સમ્યક દર્શન ચારિત્રના પર્યાય જીવ પરિણમે છે, હો પરિણમે જે મિથ્યા દર્શન ચારિત્ર રૂપે પરાશ્રિત પરિણમતો હતો એ શ્વાસિત પરિણામ જ્યાં થયા તે પોતે નિશ્ચય મોક્ષ માર્ગ રૂપે આત્મા પરિણમે છે એવી સ્થિતિ છે. બિલકુલ પરિણમતો ન હોય તો ઉપદેશ નિરર્થક જાય છે. તે પરિણમન આગમ ભાષાથી આગમ છે, કર્મ પદ્ધતિ રૂપ છે, અધ્યાત્મ શુદ્ધ ચેતના પદ્ધતિ રૂપ પરિણામ છે. આગમમાં કર્મ સાપેક્ષ થી જીવના પરિણામના નામ આવે છે અને અધ્યાત્મમાં સીધા શુદ્ધાત્માની સાપેક્ષતાથી વાત આવે છે. આગમ ભાષાથી એને ઔપશમિક સમ્યક દર્શન થયું તો ઔપશમિક કેમ કહેવાનું કે દર્શન મોહનો ત્યાં ઉપશમ છે, અથવા ક્ષોપશમ સમ્યક દર્શન હોય ત્યારે ત્યાં એ દર્શન મોહ કર્મની પ્રકૃતિનો ત્યાં ક્ષોપશમ હોય છે, અને જયારે ક્ષાયિક સમ્યક દર્શન થાય છે ત્યારે દર્શન મોહનો સામે ક્ષય હોય છે. એવા કર્મના સંબંધ સાપેક્ષથી આત્માના પરિણામને ઔપશમિક ક્ષોપશમિક અને ક્ષાયિક એવા ભાવત્રય કહેવામાં આવે છે. આ કર્મ સાપેક્ષથી પરિણામને આ પ્રકારે ઔપશમિક ક્ષાયક્ષમિક ને ક્ષાયિક એમ ત્રણ ભાવ કહેવામાં આવે છે. અને અધ્યાત્મ ભાષાથી હવે કર્મની અપેક્ષા ગૌણ કરીને જોવામાં આવે અને સીધા શુદ્ધાત્માની સાપેક્ષતાથી જોવામાં આવે અને કર્મ નિરપેક્ષથી જોવામાં આવે પર્યાયને, તો કર્મ સાપેક્ષ થી જોવામાં આવે તો ઉપશમિકાદી છે અને કર્મ નિરપેક્ષ થી પર્યાયને સીધા શુદ્ધાત્માની સાપેક્ષ થી જોવામાં આવે તો એ પર્યાયના નામ શું છે કે અધ્યાત્મ ભાષાથી આત્માની અભિમુખ થયેલા એકલા પરિણામથી જોવામાં આવે તો શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ. શુદ્ધ આત્માની અભિમુખ એને પરિણામ કહેવામાં આવે છે. જેને ઉપશમિક આદિ ભાવ કહ્યા હતા તેને તે પરિણામનું નામ બીજું છે, પરિણામ એક છે. પરિણામ એક જેને ઔપશમિક ભાવ કયો કર્મ સાપેક્ષથી એને એ જ પરિણામને એ જ શુદ્ધ ઉપયોગને એ જ શુદ્ધ પરિણામને એ જ નિર્વિકલ જ્ઞાનને શુદ્ધ આત્માભિમુખ પરિણામ, શુદ્ધ આત્માની અભિમુખ પરિણામ થયા એમ કહેવામાં આવે. અથવા શુદ્ધ ઉપયોગ આ ચોથા ગુણસ્થાને કોઈ કહે છે શુદ્ધ ઉપયોગ નથી, આમાં હોગાર કરે છે કે જયારે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવની કાળાદિ લબ્ધિ પાકે છે અને શુદ્ધાત્માની સન્મુખ થાય છે ત્યારે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને જયારે સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારે શુદ્ધ ઉપયોગની ભૂમિકામાં નિર્વિકલ ધ્યાનમાં સમ્યક દર્શન પ્રગટ થાય છે, સવિકલ્પમાં નહીં. વીસ વર્ષ પહેલા એક પ્રસિદ્ધ ત્યાગીને પૂછ્યું હતું કે નિર્વિકલ્પ ધ્યાન વખતે અરે સમ્યક દર્શન અનાદિ મિથ્યા દ્રષ્ટિને પ્રગટ થાય ત્યારે તેને નિર્વિકલ્પ ધ્યાનમાં થાય કે સવિકલ્પમાં, ત્યારે એને એમ કહ્યું ભયા મિશ્રમાં હોતા હે. કઈ છે આના માટે તો એક પુસ્તક બહાર પડી ગયું છે હમણાં કે ચોથા ગુણ સ્થાને સદુપયોગ હોય તેની નાનું પુસ્તક બહાર પડ્યું શાસ્ત્રના આધાર આપી શુદ્ધ આત્માભિમુખ પરિણામ અથવા સદુપયોગ. અરે અનંતાનું મંદિર કસાઈ જાય ને મિથ્યાત્માના પર્યાય જાય ને આત્મા આત્માની સન્મુખ થાય ત્યારે એને શુદ્ધ ઉપયોગ તથા પ્રકારનો હોય છે, અશુદ્ધ ઉપયોગ હોતો નથી. શુદ્ધ ઉપયોગમાં આત્માના દર્શન થાય છે, અનુભૂતિ થાય છે, સ્વાનુભવ દશા થાય છે, એવી પર્યાયને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. અધ્યાત્મ ભાષાએ ઇત્યાદિ પર્યાય સંજ્ઞા પામે છે. એટલું પૂરું છે, હવે આગળ આવશે.